મૂરખ છે તો મૂંઝાઈ જાય. અને મુકુંદ બ્રહ્મચારી તથા રતનજી એ બે મૂંઝાતા નથી તો એમની સાથે અમારે ઘણું બને છે. મહારાજ કે મેં ઘણી ફેરીની કસોટી લીધી પણ મૂંઝાતા જ નથી. અને વળી જે શ્રદ્ધાય સહિત સેવા ચાકરી કરે તે અમને ગમે. શ્રદ્ધાય સહિત સેવા ચાકરી કરી મહારાજ કે અમને ગમે. અને શ્રદ્ધા વિના તો કોઈ જમ્યાનું લાવે તો તે જમ્યાનું ગમે નહીં. શ્રદ્ધાથી મહારાજ કે સેવા ચાકરી કરે પછી સેવામાં બધું આવી જાય. થાળ બનાવો, મહારાજ માટે વસ્ત્રો લાવવા, વસ્ત્રને ધોવા, મારાનો ઢોલિયો બિછાવી દેવો, કોઈ જરૂરિયાત હોય તો મહારાજની જરૂરિયાત પ્રમાણે પદાર્થ, બધી સેવા જ કહેવાય. પણ મહારાજ કે શ્રદ્ધાએ સહિત કરી અમને ગમે. શ્રદ્ધાથી રહિત બનીને સેવા કરે ને તોય ગમે નહીં. પણ આમાં બે અનુસંધાન રાખવું પડે, સેવા કરનારે રાખવું પડે અને સેવા કરાવનારે પણ રાખવું પડે. દાખલા તરીકે આ સંપ્રદાયને જેટલા જેટલા કાર્યો થયા છે એ બધા હરિભગત દ્વારા જ થાય કે બીજા જ થાય, કમાણી એની જ હોય, એની મહેનતથી જ થાય. પણ હરિભક્તો સેવા એની રીતે કરતા જ હોય અને કરે જ, પરંતુ પહેલાંની શ્રદ્ધા બિચારાને તકલીફ હોય ને કરી શકે એમ ન હોય ને તેમ છતાં ગળે બાંધી જવું, આટલી તારે કરવી જ પડશે સેવા, સમજાય? આટલી તો તારે સેવા કરવી જ પડશે. અને પરાણે જે લેવું એમાં બોલીને પછી શ્રદ્ધા રહે નહીં. શ્રદ્ધા રહેતી હોય તો ન રહે, કારણ કે આવતા જ હોય સંતો, અનેકવિધ સંતો કાર્યો કરતા, બધા સંતો પોતાની રીતે આવતા હોય, દાખલો કરતા હોય, કહેતા હોય, એની ફરજ એટલે કહે કે આ ભાઈ સેવા કરીએ છીએ. પણ હરિભક્તની શ્રદ્ધા હોય કે ન હોય તેમ છતાં પરાણે લેવું, બળજબરીથી લેવું, તો એની શ્રદ્ધા ટકે નહીં. એટલે એને અનુસંધાન રાખવું પડે હરિભક્તની શ્રદ્ધા કેટલી કહે. એને પછી એમ કહે ભાઈ તમારે થાય તો કરજો, રાજી પે થાય કરો, એ તમારી ઈચ્છા, તો એની શ્રદ્ધા ટકે. અને હરિભક્તે પણ શ્રદ્ધાએ સહિત કરવી જોઈએ. પોતાની સ્થિતિ હોય, કરી શકે એમ હોય અને કાર્યો થતા હોય તો એણે પણ સેવા કરવી. એ પછી વિચાર કરે કે આ તો મંદિરના કામ તો હાલતા હોય, એ તો હાલે જ ને, એ તો બ્રહ્મ આજ નહીં બ્રહ્માંડ રહે ત્યાં સુધી હાલશે. એવું નહીં માનશો કે મંદિરોના કામો બંધ થઈ જાય, એ તો હાલશે જ. એની સ્થિતિ હોય તેને સેવા કરવી, શ્રદ્ધાથી કરવી, હેતથી કરવી, પ્રેમથી કરવી. અને સાધુ અનુસંધાન રાખવું. ક્યારેક સ્થિતિ ન હોય, બની શકે ક્યારેક મોટી વ્યક્તિ હોય પરંતુ ધંધા બંધા અટવાઈ ગયા હોય, આપણે માન્યું હોય કે મોટી છે અટવાઈ ગયા, ન પણ કરી શકે તો પણ એટલું જ હેત રાખવું. આમ પરસ્પર બેય વાતને સમજી રાખવી તો સત્સંગ વૃદ્ધિને પામે, સાધુન જોઈ અને હરિભક્તો રાજી થાય, અને હરિભક્તોને જોઈને સંતો રાજી થાય. ન તો તવળું થઈ જાય, ખબર પડે કે સ્વામી હમણાં મંદિરમાં છે, નક્કી કરે આઠ દાડા જ આવું જ નથી કે, પછી જાઉં હાટે માળા વધી ફેરવી લેવું, ત્યારે પ્રદક્ષિણા ઉપર ચડશે ને ત્યારે ફરી લેવું. એટલે બેય પરસ્પર અનુસંધાન રાખવું જોઈએ. મહારાજ કે શ્રદ્ધાએ સહિત સેવા ચાકરી કરે તે અમને ગમે, અને શ્રદ્ધા વિના તો કોઈ જમ્યાનું લાવે તો તે જમ્યાનું ગમે નહીં. શ્રદ્ધા એટલે અહીંયા હેત સમજવું, સમજાય? હેત વિના મહારાજ કે કોઈ જમ્યાનું લાવે તો અમને જમ્યાનું ગમે નહીં. અને હકીકત છે ને, હેત વિનાનું ગમે. ક્યાંક આપણે માનું કોઈકની ઘેરે ગયા અને એની સ્થિતિ સામાન્ય હોય અને પ્રેમથી બિચારો સામાન્ય રસોઈ બને જમાડે તો આપણને આનંદ આવે, અને એની ઘેરે ગયા અને બહાર બેઠા હોય અને અંદરથી અવાજ નીકળે તો અત્યારે ક્યાંથી ગુઢાણા એમ કરીને પછી કદાચ કેરીનો રસ કાઢે, પૂરી બનાવે, બીજી ઘણી બધી વસ્તુ બનાવીને જમાડે તો એ ખાવું પડે, એ કોષ ગળતા એવું લાગે, સમજાય? ખાય તો ખરો પણ બિચારો કહો. માટે મહારાજ કે પ્રેમે સહિત કરેલી સેવા અમને ગમે છે. અને શ્રદ્ધા વિના તો કોઈ જમ્યાનું લાવે તો તે જમ્યાનું ગમે નહીં, અને વસ્ત્ર લાવે તો તે વસ્ત્ર ઓઢવું ગમે નહીં, અને પૂજા લાવે તો પૂજા ગમે નહીં, અને શ્રદ્ધાએ કરીને કરે તે અતિશય ગમે. અને શ્રદ્ધાએ કરીને ભક્તિ કરતો હોય ને બીજો કોઈક તેમાં ભક્તિ કરવા આવે અને તેની ઉપર ઈર્ષા કરે તો તે અમને ન ગમે. કોઈ પોતે પ્રેમી યુક્ત સેવા કરતો હોય, ભક્તિ કરતો હોય અને પછી બીજો કરવા આવે એની ઉપર ઈર્ષા કરે ને તો એ મહારાજ કહે એ અમને ન ગમે. આપણા મનમાં થાય શ્રદ્ધાએ સહિત ભક્તિ કરતો ને બીજો કરવાની ઈર્ષા કરતો જ કરે, કારણ કે બહુ કઠણ કામ છે. પ્રથમના ચોથામ કીધું મહારાજ આનંદાનંદ સ્વામી, મહારાજ ઈર્ષ્યા તો રહી જાય, જો કે એને રે નહીં, એ તો બધા ખેલ નાખી ગયા, પણ આપણને દેખાડ્યું કે સાધન દિશાવાળાને ઈર્ષા કાઢવી મહા કઠણ છે. પોતે કંઈક સેવા કરી હોય એનાથી બીજો સેવા કરવા આવે ને ત્યારે મનમાં શું થાય, મારા કરતાની મોટી સેવા કરી માટે આનું વર્ચસ્વ વધી જાહે એટલે ઈર્ષ્યા થાય. પોતે માળા ફેરવતો હોય, ભજન અધિક ભક્તિ અધિક કરતો ને બીજો એથી અધિક કરે, પોતે ભજન કરતો એ જોઈને બીજા બે ચાર પાંચ જણાને એની છે હેત રહ્યું હોય, પછી બીજો ભક્તિ કરવા આવે ને તો મનમાં એમ થાય આ મારા કરતાં વધારે માળા ફેરવા માંડ્યો, દંડોટ કરવા માંડ્યો, પ્રદક્ષિણા કરવા માંડ્યો, ધ્યાન આદિ કરવા માંડ્યો, તો આ હરિભક્તોને એને રેત થઈ જાહે. લો તો ઈર્ષાઈ કરીને કરી કહેવાય. પણ મહારાજ કે મારો આશ્રિત ઈર્ષાઈ સહિત કોઈ દાડો ભક્તિ કરે નહીં. ભગવાનનો ભક્ત કે ભગવાનનો સંતો નિષ્પૃહી રહે, બસ ભગવાન રીજવા સિવાય બીજું તાન ન હોય. માટે શ્રદ્ધાય સહિત નિર્ષય રહીત જે ભક્તિ કરે તેમને અતિશય ગમે છે. ઇતિ વચનામૃતમ મધ્ય પ્રકરણનું 52મું થયું. હવે વાંચીએ 53મું. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સંવત 1880ના વૈશાખ સુધી પંચમીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્ય દાદા ખચરના દરબારમાં પોતાને ઉતારે ગાદી તક્યા બિછાઈને વિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદને આગળ મુનિત થતા દેશ દેશના હરિભક્તની સભા વરાને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે શાસ્ત્રની વિશે જે મોહ કયો છે તે મોહનું એ રૂપ છે જે જ્યારે હૃદયને વિશે મોહ વ્યાપે ત્યારે એ જીવને પોતાનો અવગુણ સૂજે જ નહીં. માટે પોતાનો અવગુણ ન સૂજે મોહનું રૂપ છે. અને વળી જીવ માત્રને પોતાના ડાપણનું અતિશય માન હોય પણ એમ વિચારે નહીં જે મને મારા જીવની ખબર નથી, જે આ શરીરમાં જીવ રહ્યો છે તે કાળો છે ગોરો છે કે લાંબો છે ટૂંકો છે એની કાંઈ ખબર નથી, તો પણ મોટા પુરુષ હોય અથવા ભગવાન હોય તેની વિશે પણ ખોટ કાઢે અને એમ સમજે જે આ મોટા પુરુષ છે અથવા ભગવાન છે પણ આટલું ઠીક કરતા નથી એમ ખોટ કાઢે છે. પણ એ મૂર્ખો એમ નથી જાણતો જે એ ભગવાન તો અનંત કોટી બ્રહ્માંડને વિશે રહ્યા એવા જે જીવ ને ઈશ્વર તેને જેમ હથેળીમાં જળનું ટીપું હોય ને દેખે તેમ દેખે છે અને અનંત કોટી બ્રહ્માંડના આધાર છે ને લક્ષ્મીના પતિ છે અને અનંત કોટી બ્રહ્માંડના કરતા હર્તા છે અને શેષ શારદ ને બ્રહ્માદિક દેવ તે પણ જેના મહિમાના પારને પામતા નથી અને નિગમ પણ જેના મહિમાના મહિમા નેતિ નેતિ કહે છે માટે એવા જે પરમેશ્વર તેના ચરિત્રને વિશે ને તે ભગવાનની જે સમજણ તેની વિશે જે દોષ દેખે છે તેને વિમુખ ને અધર્મી જાણવો અને સર્વે મૂર્ખનો રાજા જાણવો અને ભગવાનને ભગવાનના ભક્ત તેની તો અલૌકિક સમજણ હોય તેને દેહભિમાની જેવું ક્યાંથી સમજી શકે. માટે પોતાની મૂર્ખાઈ કરીને ભગવાનને ભગવાનના ભક્ત તેનો અવગુણ લઈને વિમુખ થઈ જાય છે અને ભગવાનના ખરેખરા ભક્ત જે સત્પુરુષ હોય તે તો અલૌકિક દ્રષ્ટિએ યુક્ત વર્ત્યા કરે છે. બહુ સરસ મહારાજે મુમુક્ષ અને મોક્ષમાં જે વિઘ્નો ઊભા થાય છે એના નિવારણની વાત બતાવી. મહારાજ કે ક્યારેક મુમુક્ષી પોતાની સ્થિતિને ન સમજી શકે, ભગવાનના ખરેખરા સંત કે ભક્તો એની સ્થિતિને સમજી શકે નહીં. અને મતલબે ભગવાન કે ભગવાનના એકાંતિક સંત હોય ભક્ત હોય એના નાના નાના દોષ જોઈએ રાખે, પણ પોતે પોતાની અંદર રહેલ જે દોષ એને જોતો નથી. મહારાજ કે જ્યારે મોહ વ્યાપે ને ત્યારે આમ થાય છે. મોહનું રૂપ શું છે તો મહારાજ મધ્યના પહેલા વચનામૃતમાં કીધું. મહારાજ કે મોહનું રૂપ એ છે કે સત્યને વિશે અસત્યની ભ્રાંતિ થાય ને અસત્યને વિશે સત્યની ભ્રાંતિ થાય, એ મોહનું રૂપ છે. અને પોતે જે કરતો એ જ વાત એને સાચી લાગે, પોતે જે કરતો એ જ વાત સાચી લાગે. ભક્તજનો આ પોઈન્ટ બહુ સમજાય જેવો છે. ઘણી ફેરી જે વાતને આપણે સાચી સમજતા હોઈએ એ વાત ખોટી પણ હોય અને જેને ખોટી સમજતા હોય એ સાચી પણ હોય. ક્યારેક પોતે જે અનુમાન બાંધી હોય, પોતે જે ધારણા કરી હોય, એ ધારણા એ અનુમાન ભગવાનના ખરેખરા સંત મળે, ખરેખરા ભક્ત મળે ને એને પૂછવું કે હું આમ માનું છું, હું આવી રીતે રહું છું, આવી મારી માન્યતા છે, તો સાચી છે ખોટી છે, આ બરાબર છે યોગ્ય છે કે અયોગ્ય છે એમ ક્યારેક પૂછવું, તો મુમુક્ષા ખોટે માર્ગે જાય નહીં. એટલા માટે તો સદગુરુવર્ય ગુણાતીતાનંદ સ્વામી વાતોમાં લખ્યું કે બે સારા સાધુ અને ચાર સારા હરિભક્તની સાથે પોતાના જીવને જોડી રાખો, એ સત્સંગમાં રહેવાનું ઠામ છે. કારણ કે ક્યારે રજોગુણ અને તમોગુણ સત્સંગમાંથી ફગાવી દે, ક્યારે રજોગુણ અને તમોગુણના અવલંબને કરીને ભગવાનના ખરેખરા સંત કે ભક્તની વિશે દોષ પ્રઠાઈ જાય, કાંઈ નક્કી નથી. એવી ક્રિયામાં જ્યારે વર્તતા હશો ત્યારે કોઈની સાથે જીવ જોડ્યો હશે આપણને રોકશે, આ તેમ ખોટે માર્ગે જાઓ, અહીંથી પાછા વળો. પણ જીવ જોડ્યો હોય તો ક્યાંય, પણ જીવ જોડ્યો જ ન હોય તો જાણે ખરા, પણ ક્યાંય નહીં. કારણ કે ખબર છે આને જીવ નથી જોડ્યો, આને કહેશું તો એને આ પડશે નહીં. જીવ જોડવાનો ફાયદો જ એ છે કે પોતે જ્યારે ઉલટ રસ્તે જતો હોય ત્યારે ફરીવાર એને સુલટ રસ્તે લાવે. સત્વગુણ જ્યારે જીવને વર્તતો હોય, ભગવાનના ભક્તો યાદ રાખે, શુદ્ધ સત્વગુણ વર્તતો હોય ત્યારે બહુધા એને સારા સંઘની બહુ આવશ્યકતા રહેતી નથી. એ દુનિયાના કોઈ પણ ખૂણે બેઠો બેઠો ભજન કરી શકે છે, પણ રજોગુણ અને તમોગુણ જ્યારે વર્તતા હોય ત્યારે એને સારા સંઘની બહુ જ જરૂરિયાત ઊભી થાય છે. એને ભગવાનના ખરેખરા સંત કે ભક્ત એના ઓથારની બહુ જરૂરિયાત ઊભી થાય છે. અને ઓથાર ન હોય તો માયા એને ગોથલું ખોડાવી દે છે. સૌભરી પરાશર જળભરત આદિકને ગોથલા ખવડાવી દીધા, એટલે જ ખવડાવ્યા. સત્વગુણ વર્તતો હતો ત્યાં સુધી 60,000 વર્ષ સુધી કાંઈ ન થયું, તમે કલ્પના તો કરો. 60,000 વર્ષ નીકળી ગયા. અને રજોગુણ જ્યારે વર્ત્યો અને કામાદિકનો પ્રસંગ જ્યારે પડ્યો અને ત્યારે એક ક્ષણ ન કાઢી શક્યા અને પોતાની સ્થિતિમાંથી સૌભરી જેવા મહામુનિ પણ માયાને આધીન થઈ. માટે ભગવાનનો ભક્ત સારા બે સાધુ અને સારા ચાર હરિભગતને આરે જીવ અવશ્ય જોડી રાખીને અને કહી રાખે, મેં તને તમને જીવ આપ્યો છે, મારી કાંઈ ખોડ જણાય તો મને કહેજો, મને ટોગજો, મને વઢજો, તો મુમુક્ષ કલ્યાણના માર્ગ થકી પડે નહીં. અહીંયા મહારાજ બહુ સરસ વાત બતાવ મહારાજ કે મોહ જ્યારે જીવને વ્યાપે છે ત્યારે પોતાનો અવગુણ સૂઝતો નથી, પોતાનો દોષ દેખાય જ નહીં. આપણી વાત આપણે જેટલી જાણીએ એના કરતાં આપણી હામેનો જાજુ જાણે. માટે પણ એ ભગવાનના સારા સાધુ ને સારા ભક્તો એને છોપવો, નતર ઘણી ફેરી આપણી સારી વાત હોય રાગ અને દ્વેષ કરીને ઉલટાવી નાખે, તમે ખોટું કરો છો એમ કહીને આપણને ખોટે માર્ગે વાળી દે. દાખલા તરીકે આપણે ભજન ખરેખર કરતા હોય, મંદિર આવતા હોય, બધું વ્યવસ્થિત કરતા હોય, ત્યારે કોઈ ખળની સાથે સંકેત શું કે, અરે ભલામણ હું મંદિર મીંડ્યો હતું. એ બધું ગયું જૂના જમાનામાં, હવે આપણે મોડર્ન જમાનામાં જીવવું જોઈએ, જરાક આ રોકની રીતે રહેવું જોઈએ, આમ તે હાલતા હશે એમ કહીને આપણે સાચે માર્ગે ત્યાંથી આપણને પલટી ખવડાવી દે. પણ ખરેખરા ભગવાનના સાધુ ખરેખરા ભક્તનો સંઘ હોય તો આપણે બીજે ત્રીજે માર્ગે ત્યાંથી આપણું કાંડું પકડીને કે ભલા આ ખોટે માર્ગે જા છો, તું પાછો વળ, તારો મોક્ષ બગડી જાય. અને સારા સાધુ પુરુષનો સંઘ કેટલું કામ કરે. અમારા દાદા ગુરુ કહેતા કે જૂનાગઢમાં એક સાધુ હતા, એને અમારા ગુરુની સાથે બહુ જ હેત, અતિશય હેત. 70 વર્ષની ઉંમર થઈ ત્યાં સુધી સારધાર જીવન જીવ્યા. આ ઇન્દ્રિયો અંતસ્કરણ કેટલા ભયંકર, તમે સમજો જ ખરા, વિચારો જ ખરા. 70 વર્ષે એને ચા પીવાનો સંકલ્પ થયો, કહો 70 વર્ષે. પણ અમારા દાદા ગુરુની સાથે હેત ખૂબ, એટલે મનમાં થયું કે એને પૂછીને પછી પીવું. એટલે પૂછ્યું કે હરિજીવન, મને ચા પીવાનો સંકલ્પ 3-4 દિવસથી બહુ થાય, શું પીવું? સ્વામી કહે, પણ તમે વિચારો તો ખરા, આ 70 વયા ગયા તમારા અને અત્યારે ચા પીવાનો સંકલ્પ, તો પણ હવે તો બહુ સંકલ્પ, પીવો જ પડશે કે નહીં હાલે? સ્વામી કહે, પણ તમને જો મારી હારે હેત રાખવું હોય અને મારી હારે જેવો સંબંધ એવો ને એવો રાખો ને તો ચા હું નહીં પીવા દઉં. અને પછી ઘણી આમ તકરાર થઈ, પણ આખી સ્વામી અરે હેત હતો અને સ્વામી કીધું તું તાર પીવી જ પી, તો મને આજથી જેસમણે કહીશ નહીં. અને પછી સાધુએ ન પીધી, મહિનો દાડો થયો અને સંકલ્પ પડી ગયો. પછી કે હવે સંકલ્પ નથી થતો, અને બીજા 6 મહિના થયા ને તે દેહ પડી ગયો, ધામ આવી ગયા. કહો હવે માનો કે એને સંગ આવો ન કર્યો હોત, આવું હેત ન કર્યો હોત તો છેલ્લે જિંદગી બગાડી નાખત કે નહીં? એટલા માટે સારા સંઘની બહુ જરૂરિયાત ઊભી થાય. મહારાજ કે મુમુક્ષને મોહ જ્યારે વ્યાપે ત્યારે પોતાનો અવગુણ તો સૂઝતો નથી, માટે પોતાનો અવગુણ ન સૂઝે એ મોહનું રૂપ છે. અને વળી જીવ માત્રને પોતાના ડાહપણ અતિશય માન હોય પણ એમ વિચારે નહીં જે મને મારા જીવની ખબર નથી, જે આ શરીરમાં જીવ રહ્યો છે તે કાળો છે, ગોરો છે, લાંબો છે, ટૂંકો છે એની કાંઈ ખબર નથી, તો પણ મોટા પુરુષ હોય અથવા ભગવાન હોય તેની વિશે પણ ખોટ કાઢે. પોતાના જીવની કાંઈ ખબર નથી, કોઈ દી આત્માને જોયો નથી, આત્માની સામર્થ્યને કોઈ દી માપી નથી, એની સ્થિતિને એને ખબર નથી, અને જે કાંઈ અવલોકન કરે છે બધું બાર દ્રષ્ટિથી કરે છે. આ ધોળો છે, ના કાળો છે, ના ડાયો છે, ના ગાંડો છે, આને એટલી કમાણી છે, આ નથી, આ આ વૃદ્ધ છે, ના યુવાન છે, ના બાળક છે, બસ આ બધું ચર્મ ચક્ષુથી બહાર જોઈ રાખે છે, પણ પોતાના આત્મા સામે તો કોઈ દ્રષ્ટિ નાખી નથી ને ખબર નથી પોતાના આત્મા કેવો છે. મહારાજ કીધું ને પ્રથમના વિશ્વમાં, મહારાજ કે જીવની તેવી સ્થિતિ છે, બધું બહાર દ્રષ્ટિ જોઈ રાખે છે પણ અંતર્દૃષ્ટિ કરીને કોઈ દી પોતાના આત્મા સામું તો જોતો નથી, આત્માના સુખનો કોઈ દી અનુભવ કરતો નથી, પરમાત્માના સુખનો કદાચ અનુભવ કરતો નથી. અને પાછો મોટા મોટાની અંદર ખોટ કાઢે, ભગવાનના ખરેખર સાધુ હોય, ખરેખર ભક્ત હોય અથવા તો ખુદ ભગવાન હોય એની અંદર પણ ખોટ કાઢે રાખે, આટલું બરાબર કર્યું નહીં. એટલે જો ને વડોદરામાં ગોપાળાનંદ સ્વામીના આશીર્વાદથી મંગળીઓ મંગળીજી શેઠ થયો હતો, પણ સ્વામીના દર્શને આવ્યો અને સ્વામી કીધું આય મંગળજી આવ્યો, આખું શહેર મંગળજી શેઠ મંગળજી શેઠ કરતા હતા, અને સ્વામી કીધું આય મંગળજી આવ્યો ત્યાં તો પારો છે કદર ચડી ગયો ક્રોધનો, અને બહાર નીકળીને ક્યાં સ્વામીને કઈ વિવેક છે નથી કે કોને કેમ બોલો એ ખબર નથી પડતી કે આખું શહેર મને મંગળજી શેઠ કહે, અને સ્વામી કે આય મંગળજી આવ્યો લે. પછી હરિભક્તો એ સ્વામીજીની વાત કરી કે સ્વામી મંગળજી શેઠને ખોટું લાગ્યું, અને આમ વાત કરી કે સ્વામીને છે વિવેક, સ્વામી મોટા બહુ, સ્વામી સ્થિતિ વાળા ખરા પણ સ્વામીને વિવેક નથી કોને કેમ બોલાવો, તાય મંગળજી આવી કીધું. સ્વામીના મોઢામાંથી શબ્દ નીકળ્યા, સ્વામી કે સાચી વાત છે, મને વિવેક નહીં ત્યારે મેં એને મંગળિયામાંથી મંગળજી શેઠ કર્યો ને, કારણ કે સ્વામીના આશીર્વાદથી સુખી થયેલો. અને સ્વામીના મોઢામાંથી આટલા શબ્દો નીકળ્યા તે તો મંગળજી શેઠમાંથી મંગળીઓ થઈ ગયો, ધંધા મોટી ખોટ ગઈ, બધી માલ મિલકત વેચાઈ ગઈ, અને ધાણી અને મમરા લાડવા લઈ અને બજારમાં લારી લઈને ફરવા માંડ્યો, વેચવા માંડ્યો. પછી તો નાના છોકરાએ કે ઓલો મંગળીઓ જાય, એ મંગળીઓ ઊભો રહેજે, ધાણી લાડવા લેવા જ કે કહો. એટલે મહારાજ કે જો ભગવાનના મોટા સાધુ હોય, મોટા ભક્તો હોય એની અંદર નાનાનો દોષ જોવે, અરે ખુદ ભગવાનની અંદર પણ જોવે. સત્સંગનો પ્રસિદ્ધ ઇતિહાસ, મહારાજને સંતો દરબારો બધા સ્નાન કરવા ગયેલા ખેલામાં, એમાં સ્નાન કરતા કરતા મહારાજ ડૂબકી મારી, અને ડૂબકી મારીને અલૈયા ખાચર જરાક નીચે માથું માર્યું, અને પછી મહારાજ દૂર નીકળી ગયા, દૂર નીકળી અને મહારાજ હસવા માંડ્યા. મહારાજ હસ્યાને એટલે દરબારોને હસવાયું, જરાક સંતોએ મુસ્કોરાણ. અલૈયા ખાચરને ક્રોધ ચીડ્યો, અલૈયા ખાચરને ક્રોધ છેડ્યો અને મારાને કહે તમે ભગવાન ખરા સર્વોપરી ભગવાન છો પણ તમને વિવેક નથી જાજો કે કો. એ સાંભળીને મારાને વધારે હસવું આવ્યું, દરબારો વધારે હસ્યા, અને અલૈયા ખાચરને ખોટું લાગ્યું. ખોટું લાગ્યું તે લાગ્યું કેવું લાગ્યું, ઘેલેથી પાછા દાદા ખાચરના દરબારમાં આવે સીધા જિંજર વદર ભેગા થઈ ગયા. લ્યો પણ એનું કારણ શું હતું, જો સંઘ નહોતો એને કર્યો, એવા સારા સાધુનો મુક્તાનંદ સ્વામી જેવાનો સંઘ કર્યો તો કાંડું પકડત અને કહેત અલૈયા કોની સામે તું વેર બાંધ છો, કોનો તને અવગુણ આવે છે. પણ સંઘ કોનો હતો, નિરુકલ્પાનંદનો, તે તો અલૈયા ખાચની પહેલા વ્યાતા થઈ ગયા હતા. અને સત્સંગનો ઇતિહાસ, અલૈયા ખાચરને જીવનચરિત્ર લખ્યું, 12 વર્ષ સુધી મહારાજના દર્શને ગઢપુરનો આવ્યા, 12 વર્ષ સુધી ત્યાં બેઠા બેઠા ભજન સ્વામિનારાયણ સ્વામિનારાયણ નામનું કરે, દર્શનનો આવ્યા. 12 વર્ષ પછી મહારાજ જ્યારે ધામમાં જવાનો વિચાર કર્યો ને ત્યારે મુક્તાનંદ સ્વામી કીધું સ્વામી હેતવાળા સંતો ભક્તોને બધાને તેડાવી લો, ત્યારે મુક્તાનંદ સ્વામીને દઈ આવી અલૈયા ખાચરને તેડાવી. સ્વામી પત્ર લખ્યો, મહારાજ હવે ધામમાં જ આવવાના છે, તમે દર્શન કરી જાઓ. અલૈયા ખાચર આવ્યા, પણ જે અક્ષરોની અંદર પગ મૂક્યો, એક પગ અંદર ને એક બહાર, તે મહારાજ બોલ્યા આવી માનની મૂર્તિ, તો વળી પાછા વળી ગયા જીંજાવદર ભેગા. બે દિવસ થયા મહારાજ તો ધામમાં સીધા આવી ગયા. અને મહારાજ ધામમાં ગયા પછી અલૈયા ખાચર જયારે સમાચાર મળ્યા પછી બહુ દુઃખ થયું, બહુ રોયા, કા હા હા. સામાન્ય જીવ આરે તું માન રાખું, પણ આજ તો મેં પુરુષોત્તમ નારાયણને આરે માન રાખ્યું, બહુ રોયા. મનમાં થયું હવે મરી જાઓ, દેહ પાડી નાખો. અને પછી વળતો વિચાર થયો, છેલ્લે ગઢપુર દર્શન કરી આવું, સંતોના દર્શન કરવા આવ્યા. બધાને દર્શન કરીને મુક્તાનંદ સ્વામીને જ્યાં દર્શન કરવા ગયા, સ્વામીએ કાંડું પકડ્યું, પૂછ્યું દરબાર કેમ છો? ત્યાં તો પોક મૂકીને રોઈ પડ્યા જેમ નાનું છોકરું રડે. બે હાથ જોડીને કહે, સ્વામી સ્વામી, બીજાને આગળ તો માન રાખ્યું, મેં ભગવાન આગળ માન રાખ્યું, બીજાના દોસ્તો જોયા સ્વામી, પણ મેં મહારાજના દોસ્ત જોયા. અને મારાથી બોલાઈ ગયું, મહારાજ મોટા તો ખરા, ભગવાન તો ખરા, સર્વોપરી ભગવાન તો ખરા, પણ એને વિવેક નહીં. સ્વામી હવે મારું શું થાય? સ્વામી હવે રહેવું નથી, બસ દેહ પાડી નાખો, ઘેરે ઝેર ગોળીને આવ્યો છે. સ્વામી કે અલૈયા, એમ ન કરાય, સાંભળો, તમને ભારે પારે વાર પશ્ચાતાપ થાય છે, મહારાજ તમારા ગુનાને માફ કર્યા છે, ભજન કરો, આયુષ પૂર્ણ થાય છે ને ત્યારે મહારાજ તેડી જાહે. અલૈયા ખાચર ઝીંઝાવદરી ગયા, ભજન કર્યું, દવા તો ન પીધી, પણ રહ્યા ત્યાં સુધી, જીવ્યા ત્યાં સુધી કોઈ દિવસ એવો ન ગયો એને રડવું ન આવ્યું હોય. આખી જિંદગી રોતા રહ્યા, કહો હો મેં કોને વિશે અભાવ પેઠો, કોને વિવેક છે નથી વિવેક એવી વાતો કર્યા. એટલે મહારાજ કે જીવને જયારે મોહ વ્યાપે છે ત્યારે અનુસંધાન રહેતું નથી, હું કોનો દોષ લઉં છું અને કોને વિશે અયોગ્ય કલ્પના કરું છું, કોને વિશે અયોગ્ય કલ્પના કરું છું. મહારાજ કે જીવાત્માને મોહ જયારે વ્યાપે ત્યારે પોતાની તો ખબર નથી, અને ભગવાન કે ભગવાનના સંત જે હોય એની વિશે પણ ખોટ કાઢે છે. પણ એ મૂર્ખો એમ નથી જાણતો જે એ ભગવાન તો અનંત કોટી બ્રહ્માંડ વિશે રહ્યા એવા જે જીવ ને ઈશ્વર તેને જેમ હથેળીમાં જળનું ટીપું હોય ને દેખે તેમ દેખે છે, અને અનંત કોટી બ્રહ્માંડના આધાર છે ને લક્ષ્મીના પતિ છે ને અનંત કોટી બ્રહ્માંડના કરતા હર્તા છે, અને શેષ શારદ ને બ્રહ્માદિક દેવ તે પણ જેના મહિમાના પારને પામતા નથી, અને નિગમ પણ જેનો મહિમાને નેતી નેતી કરીને કહે છે, માટે એવા જે પરમેશ્વર તેના ચરિત્ર વિશે ને તે ભગવાનની જે સમજણ તેની વિશે જે દોષ દેખે છે તેને વિમુખ અને અધર્મી જાણવો. મહારાજ કે મૂર્ખ છે ને ખબર નથી, આ તો અનંત કોટી બ્રહ્માંડના ધણી છે, જે હથિયાળીની અંદર પાણીનું બૂંદ લઈ અને જેમ પાણીના બૂંદને દેખે અનંત કોટી બ્રહ્માંડોની ક્રિયાને દેખે છે, આવા સમર્થ છે એમ એ જાણતો નથી. અને જાણતો નથી, આ તો લક્ષ્મી આદિકના પતિ છે. લક્ષ્મી આદિકના પતિનો અર્થ એવો નહીં ઘટાડતા કે મહારાજ એટલે વૈકુંઠવાસી છે. અહીંયા તો મહારાજે એ વાત બતાવી, કઈ વાત? કે સામાન્ય વ્યક્તિને ખબર નથી કાની કેટલી મોટપ છે. આખી તો મહારાજ લક્ષ્મીના પતિ કહેવાય, રાધાના પતિ કહેવાય, કારણ કે મહારાજ એના પતિના પતિ છે, માટે મહારાજ બધાના પતિ જ કહેવાય. અનંત કોટી બ્રહ્માંડના કરતા હર્તા છે, અને શેષ શારદ બ્રહ્માદિક દેવ પણ જેના મહિમાને પાર પામતા નથી, નિગમ જેને નીતિ નીતિ કરીને પુકારે છે, એવા પરમેશ્વરના ચરિત્ર વિશે દોષને જે પરઠે છે ને તો વિમુખને અધર્મી જાણો મહારાજ. આપણા મનમાં એમ થાય કે ભગવાન પ્રગટ હોય ત્યારે તો આપણને પરમાત્મા વિશે દોષ પરઠાય, અત્યારે કેમ પરઠાતો હશે? તો અત્યારે પરમાત્માના ચરિત્રો જ્યારે વાંચતા હોઈએ, ભગવાનની કથા જ્યારે વાંચતા હોય ત્યારે એની વિશે દોષ પરઠાય કે મહારાજ એટલું આમ ન કર્યું. ઘણા કહે ને મહારાજ શિક્ષાપત્ર લખીને બહુ ભૂલ કરી, કહે છે શિક્ષાપત્ર આટલા બધા નિયમ લખ્યા, આ તે બધા કાંઈ નિયમ પડતા છે, થોડીક ઓછી લખવાની જરૂર હતી, એમ આટલી બધી કડક લખવાની જરૂર નથી, એ મહારાજના વિશે દોષ પ્રઠાણો કહેવાય. પુરુષોત્તમ નારાયણ એ જે નિર્ણય લે એ નિર્ણય આપણા બધાને માટે હિત કરજવો હોય, અહિત કોઈ દી હોય જ નહીં. આમ વિચારે એને પછી બીજી કાંઈ ખબર ન પડતી હોય તોય એવો જે ભક્ત છે દેહને મૂક્યા પછી પરમાત્માને પામે છે, અને પરમાત્માને વિશે દોષનો પરઠનારો એ કદાચ ગમે તેટલો મહાન આ લોકમાં હોય તોય દેહને મૂક્યા પછી અધોગતિને પામે છે. પરમાત્માનો જેમ જેમ મહિમા સમજાતો જાય તેમ તેમ એની વિશે દિવ્યતા આવતી જાય છે, અને પરમાત્માને વિશેથી દોષો બધાય નિવૃત્તિ પામતા જાય. આધારાનંદ સ્વામીએ ગ્રંથમાં ત્યાં સુધી લખ્યું કે પરમાત્મા ગમે તેવા મનુષ્ય ચરિત્ર કરે તેમ છતાં એની વિશે જેને દિવ્યતા જ દેખાય એની કોઈની એમ અટકળ માંડવી કાં તો અક્ષરધામનો મુક્ત છે એમ. બોલો, મુક્ત પુરુષ હોય એને જ પરમાત્માના ચરિત્રો જોઈને કોઈ દિવસ મનુષ્યભાવ પરઠે નહીં, બાકી ભલભલાને પરઠી જાય. મહારાજ ક્યારેક મનુચરિત્ર કરે ત્યારે ભલભલાને પરઠી જાય. મહારાજ એટલે સગ્રામની ઘેરે જાય અને કે અમને હંતાડી દો, હે અમને સંતાડી દો. અને પછી એમ કે મહારાજ તમને સંતાડવા કેમ, તો કે એક કામ કરો, તમારા ઘરના જે સ્ત્રી હોય ને, ઘરનું માણસ, એના કપડાં લાવો ને પહેરી લઈ, કે અમને બહુ બીક લાગે છે, એટલે ઉપાડી જાહે. મહારાજ પણ ઘરમાં જૂના જ, તો કે તમારા ભાઈના ઘરનાને લાવો કપડાં, અને મહારાજ એ કપડાં પહેરે. એવા ચરિત્રો જ્યારે સાંભળે ત્યારે મનમાં એમ થાય આવા તે કાંઈ ભગવાન હોય. મુનિ બાવા જેવાને સંશય થયો બ્રહ્માનંદ સ્વામી જ્યારે સુરત ભણવા ગયેલા, મહારાજ મોકલેલા સ્વયં ભણવા જાઓ મુનિ બાવા પાસે, બહુ વિદ્વાન, પ્રકાંડ વિદ્વાન. મહારાજને બ્રહ્માનંદ સ્વામી કે, પણ મહારાજ હું ત્યાં જઈશ, મેં સાંભળ્યું છે કે તમને કાયમ 500 ગાળિયું દઈશ, એની પાસે ભણવું કેમ? મહારાજ કે, ગાળિયું સહન કરીને પણ ભણજો જાઓ. અને ક્યારેક કોઈક કામ એવું હોય ગાળિયું સહન કરીને પણ કર્યા જેવું હોય, મહારાજ કે જાઓ તમે ભણજો, અને પણ એક કામ કરજો, તમને પૂછે એ પહેલા તમે ઠેરાવ કરજો અને કહી દેજો કે મારા ગુરુ નામ નહીં પૂછતા, જો મારું નામ જાણી જાત નહીં ભણાવે. બ્રહ્માનંદ સ્વામી સુરત ગયા, પ્રસિદ્ધ કથા એટલે લાંબી નથી કરતો, પણ ત્યાં ગયા પછી મુનિ બાવાની પાસે ભણવા લાગ્યા, એની તેજસ્તા જોઈ અને બ્રહ્માનંદ સ્વામીના ઉપર બહુ જ રાજી થયા. બ્રહ્માનંદ સ્વામી નામ બદલાઈ નાખ્યું, પૂછ્યું તમારું નામ શું, તો કે બ્રહ્માનંદ સરસ્વતી. અરે તમે આટલા બધા તેજસ્વી વિદ્યાર્થી છો, આટલા બધા હોશિયાર. બ્રહ્માનંદ સ્વામી સમજી ગયા, હમણાં ગુરુનું નામ પૂછી લે, કીધું સાંભળો તમારે જે બીજું પૂછવું એ પૂછજો, હું તમારી પાસે તો જ ભણીશ, મારા ગુરુનું નામ નહીં પૂછતા. પછી ન પૂછ્યું, પણ મુનિ બાવા પાઠ શરૂ કરીને એ પહેલા 500 ગાળ્યું દે મહારાજને, અને પછી શરૂ કરે. બ્રહ્માનંદ સ્વામી પણ સ્વામીથી સંભળાય નહીં, પણ સાંભળાય બેઠા શું કરે કહો, પણ તેજસ્વી એવા ભણવામાં. જ્યાં મુનિ બાવા પાઠ આપે એટલે તરત કહે કે આ તમને કાલ આપો કે ત્યારે પાછો આપી દઉં, એની મિનિટે કંઠસ્થ જોવાય આમ વશ થઈ ગયા મુનિ બાવા. 500 શિષ્ય પોતાના હતા, પણ એનામાં સર્વ કરતા શ્રેષ્ઠ અને હૃદય તુલ્ય બ્રહ્માનંદ સ્વામી બની ગયા. 30 વર્ષે જે વિદ્યા ન ભણાઈ 12 વર્ષમાં પૂરી કરી. અને પછી બ્રહ્માનંદ સ્વામી જ્યારે ગઢપુર જવા તૈયાર થયા અને કીધું, ગુરુદેવ ગુરુ દક્ષિણા કંઈક માગો, ત્યારે કે બ્રહ્માનંદ, ગુરુ દક્ષિણામાં તો આપવો એને તો એ આપો, તમને જોઈને મારું મન આશ્ચર્યને પામે છે કે આટલા બધા હોશિયાર તમે, તો તમારા ગુરુ કેવા હશે. માટે કૃપા કરીને ગુરુ દક્ષિણામાં મને એ સમજાવો કે તમારા ગુરુ કોણ છે, કોના તમે શિષ્ય છો. તો બ્રહ્માનંદ સ્વામી કે, મારા ગુરુને તમે સારી રીતે ઓળખો છો, કે હું તમારા ગુરુને ઓળખું, કઈ રીતે ઓળખું, મેં જોયા નથી, નામે નથી સાંભળ્યું. ત્યારે બ્રહ્માનંદ સ્વામી કે, તમે કાયમ સંભાળો છો, સાંભળો, જેને તમે નિત્ય 500 ગાળી દો છો ને, એ સહજાનંદ સ્વામીનું શિષ્ય છું, એ મારો ગુરુ છે. મુનિ બાવા તો લાલ પીળા થઈ ગયા, તું સહજાનંદ સ્વામીનું શિષ્ય છો? પણ બીજી મિનિટ આઢા થઈ ગયા, બહુ બુદ્ધિશાળી વિદ્વાન, સમજી ગયા કે હવે ક્રોધ કરવાથી કાંઈ અર્થ નથી, ભણાવી દીધું બધું અને મારા કરતા શ્રેષ્ઠ થઈ ગયા છે. પછી બ્રહ્માનંદ સ્વામીને કહે છે કે, તમે આટલા બધા વિદ્વાન, આવા ડાહિયા, માટે તમારા ગુરુ કેવા મને કહો. અને પછી બ્રહ્માનંદ સ્વામી 6 મહિના રોકાણા અને મહારાજના ઈશ્વરીય પ્રતાપની વાતો કરી, ભગવાન પણ નિશ્ચય કરાયો. અને બ્રહ્માનંદ સ્વામી મુનિ બાવાને લઈને ગઢપુર આવ્યા. મહારાજ બરાબર મુંડન કરાવતા હતા, અડધું મુંડન થયેલું, અડધી દાઢી થયેલી. અને મુનિ બાવાને બ્રહ્માનંદ સ્વામી આવ્યા, બ્રહ્માનંદ સ્વામી દંડવટ મળ્યા કરવા. ત્યાં મહારાજ મનુચરિત્ર કર્યું. મહારાજ પેલા ગાંજાને કહે, વાણંદ ને, એ ઉભો રહેત, કે ભૂખ લાગી છે મને. અને પછી દાદા ખાચર ને બૂમ મારી, દાદા ખાચર દોડતા આવ્યા, મારે શી આજ્ઞા છે, ભૂખ બહુ લાગી છે, કાંઈક જમવાનું લાવો. દાદા ખાચર દહીં અને બાજરાનો રોટલો લાવ્યા. વાણંદ ને કે, તું થોડીક વાર ઉભો રહે, હું પેલા જમી લઉં. અડધી દાઢી, અડધી મૂછ, અડધું માથે મુંડન, અને મારા જમવા માંડ્યા. આ જોતાની સાથે મુનિ બાવાનું નગળું ચહકી ગયું કે આવા તે કાંઈ ભગવાન હોય. આ બ્રહ્માનંદ સ્વામી જેવો આવો વિદ્વાન પુરુષ આને ભગવાન માને? અને મુનિ બાવા ત્યાંથી તરત વળ્યા પાછા. અને મહારાજ તો નિરાજ જમીન પછી કહે કે, લે હવે કરી નાખ મુંડન, કે. અને પછી નાય ધોન તૈયાર થયા. બ્રહ્માનંદ સ્વામી ફરી વાર અક્ષય ઉડી ગયા. મહારાજે પૂછ્યું, સ્વામી કેમ છો? મહારાજ કે, મહારાજ છું તો બહુ સારું, છે તો હારું, પણ મહારાજ 6 મહિનાના દાખલા પર પાણી ફેર્યું નાખ્યું તમે. ઓલા મુનિએ બાવાને મહામેને તે સમજાય નહીં લાવ્યો, તને તમે મનુચરિત્ર કર્યું. ઓલાની બિચારીની આંડલી ફૂટી ગઈ. મહારાજ કે એમ થયું? બ્રહ્માનંદ સ્વામી કે મહારાજ ત્યારે બીજું શું? મહારાજ કે એક કામ કરો, કે આજ અમે જ્યારે દાદાના દરબારમાં સભા કરવા આવીને ત્યારે લાવજો ફરીવાર. મુનિ બાબા ફાઈ ગયા, બ્રહ્માનંદ સ્વામીને કીધું અત્યારે તમે હાલો સભામાં. તો કે મારે આવવું નથી. અરે પણ એ ભગવાન એ જે હોય એ તને મુબારક કે, મારે એના દર્શન નિત કરવા. બ્રહ્માનંદ સ્વામી હાથ જોડીને મહામેને તે લાવ્યા અને સભાની અંદર આવ્યા અને મહારાજ દિવ્ય ચરિત્ર કર્યું. 125 વજનનો તકિયો ગોળ મારે ટચલી આંગળી પર લીધો, ગોળ ગોળ ફેરવો અને ગોળ ગોળ ફેરીને મહારાજ જે કર્યો ઘા, તે લીમ તરુ નીચે ઢોલિયો હતો, ઢોલિયા પર ગાડલું, એના પર ઓછાડ, એના પર એવો ગોઠવાઈ ગયો, એવો ગોઠવાઈ ગયો કે જાણે ઘેડ પણ ન પડી. અને ગોળ ગોળ તકિયાને જ્યારે ફેર્યું ને ત્યારે મહારાજ કૃષ્ણ રૂપે દર્શન આપ્યા, જાણે સુદર્શન ચક્ર ફેરાતા એવું દેખાડ્યું. મુનિ બાવાએ તો દોટ મૂકી બારના પગ પકડી લીધા અને જ્યાં મારાને પગ પકડ્યા ને તે મહારાજ કરે એવી સમાધિ, સીધા અક્ષરધામમાં અનંત મુક્ત વિટાયા થકા મહારાજના દર્શન થયા. મુનિબાવન મહારાજ કે ઓલું અડધા મુંડણ વાળા દર્શન થયા પાછા, કે મુનિબાવ એમ ભગવાન ઈશું. મુનિબા હાથ જોડ્યા, કૃપાળુ હવે હુકામ મારી કસોટી લો, કે આપ સાક્ષાત પુરુષોત્તમ છો પણ હું તમને ઓળખી શક્યો નહીં. મહારાજ મને તમારો શરણાગત કરો. અને મહારાજ મુનિબાવાને શરણાગત કર્યા અને આખી જિંદગી મહારાજના એકાંતિક ભક્ત બની રહ્યા. અને મુનિબાવા એટલા માટે જ 45 ત્રીજા અને ચોથા બેયમાં પ્રશ્ન પૂછ્યો, મહારાજ પ્રથમ નિશ્ચય થયો પછી કેમ ટળી જાય છે, મનુચરિત્ર જોઈને કેમ સંશય થઈ જાય છે? એટલે મહારાજ એમ કહે છે કે પરમાત્માના ચરિત્ર જોઈને સંશય ન થાય એને સાચો મુમુક્ષુ સમજ. અત્યારે તો પરમાત્માના ચરિત્રની અંદર જ મુમુક્ષને સંશય થઈ જાય, ન થઈ જાય એ મોક્ષમાં પાર ઉતરી ગયો. ને તે ભગવાનની જે સમજણ તેની વિશે જે દોષ દેખ્યા છે પરમાત્માના ચરિત્રમાં સમજણમાં જે દોષ દેખે તેને વિમુખ ને અધર્મી જાણવો અને સર્વે મૂર્ખનો રાજા જાણવો. અને ભગવાનને ભગવાનના ભક્ત તેની તો અલૌકિક સમજણ હોય તેને દેહભિમાની જેવું ક્યાંથી સમજી શકે, કારણ કે એની વાત એની સમજણ આ લોકને મળતે આવી એવી બહુ હોય, એની અલૌકિક હોય, આ લોકની રીતિ રિવાજ કરતા જુદી હોય. ભક્તો તમને ખાલી સમજણ માટે કહી રાખું, ભગવાનના કોઈ એકાંતિક સંત કે ભક્તના દર્શન કરવા જાઓ એની સ્થિતિની વાત કહું તમને. એ ક્યારેક તમને પ્રેમથી બોલાવે, આવકાર આપે, આવો આવો પધારો પધારો બધી વાત કરે, અને ક્યારેક મસ્તીમાં પોતાનું અંત તો તમારો ભાવે ન પૂછે. સમજી રાખજો આ વાતને, ક્યારેક પ્રેમથી બોલાવે બધું પૂછે ને ક્યારેક ભાવે ન પૂછે. ત્યારે એવું ન કરવું કે આને તો આપણે ક્યાંથી શીખ થયા ને કેટલી સેવા કરી હતી, આમ કર્યું હતું તેમ કર્યું, ભારે ન પૂછો, ન પૂછે એની મસ્તી હોય ત્યારે. આનાઓ મેં અનુભવ્યું છે. મોટા સ્વામી હતા, અમેરિકાથી ઇંગ્લેન્ડથી હરિભક્તો આવે ને ત્યારે પછી સ્વામી પાસે લઈ જાય ને પછી સ્વામીને હાર આપીને કહે કે સ્વામી આને હાર પહેરાવો, આ ભગત અમેરિકાથી આવે છે, ઇંગ્લેન્ડથી આવે છે. તો ઇંગ્લેન્ડ કે આપણે જોયું નહોતું પણ કહીએ કે સ્વામી ઇંગ્લેન્ડથી આવે છે, અમેરિકાથી આવે છે, હાર તો પહેરાવે, પણ હાર પહેરાવતા પહેરાવતા પાછું બોલે ભાઈ જન્મો છે પૃથ્વી પર ક્યાંક તો રહેતો જ હશે ને લે એમ કે નહીં આખ્યું છે બેસી જાય. હવે આપણે ન સમજી રાખ્યું હોય તો અને ખાલી આ મોટે સાંભળ્યું હોય તો આપણે મનમાં શું થાય, આ આને મોટા કહેતા આને કાંઈ પડીશ, અને જરાક આપણે આવ્યા જરાક હરખાત બોલાવો જોઈએ કે ન બોલાવો જોઈએ. માટે કહી રાખું કે ભગવાનના એકાંતિક સંત કે ભક્તની ક્રિયા અલૌકિક હોય છે, લોકને મળતી આવતી હોતી નથી. અને એ યોગ્ય જ કરતા હોય, એના મનમાં જે થતું હોય એ આપણા રૂડા માટે હોય, આપણા મનમાં આમ એમ થયું હોય કે આપણે જાહુ આમ કરશે ને તેમ કરશે અને આપણું ખૂબ સન્માન કરશે, તે દાડે તોડી નાખે. અને પછી આપણે જાય આપણા મનમાં એમ હોય કે આપણને ન્યા કે બોલાવશે નહીં, પણ આ તો મોટા સાધુ છે, મોટા ભગત છે, ચાલો દર્શન કરી આવી, એમ કહીને દર્શન કરવા આવી તેથી પાછા હાર પહેરાવે, પ્રેમથી બોલાવે, ક્યારે આવ્યા લે હારું થયું તમે આવ્યા તો, અને જાતે રસોઈ કરીને જમાડે, એ જાતે રસોઈ કરીને જમાડે, એમાંય આપણું રૂડું હોય અને ક્યારેક તરછોડી નાખે, એમાંય આપણું રૂડું હોય, આપણું ખરાબ કોઈ દાડો હોય નહીં, ભગવાનનો ભક્તો સમજી રાખે. મહારાજ કહે કે ભગવાનના જે એકાંતિક સંત કે ભક્ત છે તો અલૌકિક સમજણવાળા હોય, પણ દેહાભિમીન જીવ એને ક્યાંથી સમજી શકે? માટે પોતાની મૂર્ખાએ કરીને ભગવાન ને ભગવાનના જે ભક્ત તેનો અવગુણ લઈને વિમુખ થઈ જાય છે. આ વાતને ન સમજે તો અવગુણ લઈને વિમુખ થઈ જાય છે. અને એ ભગવાનના ખરેખરા ભક્ત જે સત્પુરુષ હોય તે તો અલૌકિક દ્રષ્ટિ યુક્ત વર્ત્યા કરે છે. અને પછી કેવું કર્યું કીધું છેલ્લે, બહુ પોઈન્ટ સરસ કીધું કે મૂર્ખ હોય એનો અવગુણ લે છે, પણ ભગવાન એકાંતિક સંત છે, સત્પુરુષ છે, તે તો અલૌકિક દ્રષ્ટિ યુક્ત વર્ત્યા કરે છે. વર્ત્યા કરશે નો મતલબ શું થયો? એને સ્વાગત ન કર્યું, એને આપણને ન બોલાવ્યા, એને કારણે આપણે એને બે કઠણ શબ્દો કહી દીધા કે જેમ ઠીક પડે એમ બોલી નાખ્યું, તો એને પછી મનમય ન હોય એમ કીધું. એ તો અલૌકિક દ્રષ્ટિ વર્ત્યા કરે, એ તો એની મસ્તીમાં જેમ વર્તતા હતા એમ જ વર્ત્યા રાખે. એને જગત અડતું નથી, એની મસ્તીમાંથી કોઈ ફેર પડાવી શકતું નથી. માટે મહારાજ કે મારો આશ્રિત મોહ બુદ્ધિનો ત્યાગ કરી અને સત્ય બુદ્ધિ સત્ય દ્રષ્ટિ એને મોક્ષને માટે ખુલ્લી કરે તો ભગવાન ને ભગવાન એકાંતિક સંત કે ભગવાન એકાંતિક ભક્ત ઓળખાય છે, એની સાથે હેત થાય છે, પ્રીત બંધાય છે અને એના વચન મનાય છે, મુમુક્ષ નિર્વાસનિક બનીને પરમાત્માના ધામ સુધી પહોંચી શકે છે. એવી રીતે મહારાજે અદ્ભુત મધ્યનું 53મું વચનામૃત સમજાવ્યું. 54મું વચનામૃત આપણે આવતીકાલે સમજશું. સહજાનંદ સ્વામી મહારાજ
સર્વાવતારી ઈષ્ટદેવ ભગવાન શ્રીહરિ પોતાના આશ્રિત માટે આત્યંતિક કલ્યાણનો અદ્ભુત મોક્ષ માર્ગ બતાવતા એક પછી એક વચનામૃત સમજાવતા મધ્યના 53 સુધી આપણે સમજ્યા હતા. હવે સમજશું મધ્યનું 54મું વચનામૃત. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સંત 1880ના જ્યેષ્ઠ સુધી સપ્તમીને દિવસ ત્રીજા પહોરને સમયે સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાંથી ઘોડીએ અસવાર થઈને શ્રી લક્ષ્મીવાડીએ પધાર્યા હતા. ત્યાં ઘણીવાર સુધી તો ઘોડી ફેરવી પછી તે વાડી મધ્યે વેદી ઉપર બિરાજમાન થયા હતા ને સર્વ શ્વેત વસ્ત્ર પહેર્યા હતા અને મસ્તક ઉપર કાળા છેડાની ધોતલી બાંધી હતી અને કંઠને વિશે મોગરાના પુષ્પનો હાર બિરાજમાન હતો અને પાગને વિશે તોરા બિરાજમાન હતા અને પોતાના મુખારવિંદને આગળ મુનિમંડળ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજે મુનિ પ્રત્યે પ્રશ્ન પૂછ્યો છે. એકાદશ સ્કંદના 12મા અધ્યાયમાં શ્રીકૃષ્ણ ભગવાને ઉદ્ધવ પ્રત્યે કહ્યું છે જે અષ્ટાંગ યોગ, સાંખ, તપ, ત્યાગ, તીર્થ, વ્રત, યજ્ઞ અને દાનાદિક એણે કરીને હું તેવો વશ થતો નથી જેવો સત્સંગે કરીને વશ થઉં છું, એમ ભગવાને કહ્યું છે. માટે સર્વે સાધન કરતાં સત્સંગ અધિક થયો. તે જેને સર્વે સાધન થકી સત્સંગ અધિક જણાતો હોય તે પુરુષના કેવા લક્ષણ હોય? પછી જેને જેવું સમજાયું તેવું તેણે કહ્યું પણ યથાર્થ ઉત્તર થયો નહીં. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જેને ભગવાનના સંતને વિશે આત્મબુદ્ધિ છે, જેમ કોઈક રાજા હોય ને તે વાંજીઓ હોય ને પછી તેને ગડપણમાં દીકરો આવે પછી તે છોકરો તેને ગાળો દે, મૂછો તાણે તો પણ અભાવ આવે નહીં અને કોઈકના છોકરાને મારે તથા ગામમાં અનિતિ કરી આવે તો પણ કોઈ રીતે તેનો અવગુણ આવે જ નહીં. શા માટે જે એ રાજાને પોતાના દીકરાને વિશે આત્મબુદ્ધિ થઈ ગઈ છે, એવી જેને ભગવાનના ભક્તને વિશે આત્મબુદ્ધિ થાય છે તેણે સર્વ સાધન થકી અધિક કલ્યાણકારી સત્સંગને જાણ્યો છે. એ વાર્તા ભાગવતમાં કહી છે જે યશાત્મબુદ્ધિ કુણપે ત્રિધાતુ કે સ્વધિક લત્રા દિશુ ભૌમ ઈજ્જદિ યતીર્થ બુદ્ધિ સલિલેન કર હિચિત જિનેશ્વ વિઘ્નેશ એવ ગોખરહ. એ શ્લોકને વિશે એ વાર્તા યથાર્થ કહી છે. મધ્યનું 54મું વચનામૃત છે. જે વચનામૃતમાં મહારાજ બધાએ કરતા સત્સંગની મહત્તા અધિક દેખાડે છે. મહારાજ કે શ્રીમદ ભાગવતના એકાદશ સ્કંદની અંદર દ્વાદશમાં અધ્યાયમાં એવું કહ્યું છે, ભગવાન કૃષ્ણ એવું બોલ્યા છે કે હું જેવો સત્સંગથી વશ થાઉં છું એવા કોઈ માધ્યમથી કોઈ સાધનથી વશ નથી થતો. આ જ વાત મહારાજે અંત્યના બીજા વચનામૃતમાં પણ કરી કે અમે જેટલા સત્સંગથી વશ થઈએ છીએ એટલા બીજા કોઈ સાધનથી વશ થતા નથી. તો આપણા મનમાં એક પ્રશ્ન ઉઠે, સત્સંગ તે વળી શું હશે, આમ કઈ ચીજ હશે કે જેનાથી ભગવાન વશ થાય છે, અને સત્સંગથી ભગવાન વશ થાય છે સત્સંગ એવું છે શું કે ભગવાનને વશ કરી દે છે, જે ભગવાનને આ લોકનો કોઈ પદાર્થ ન બાંધી શકે, વશ ન કરી શકે એવા ભગવાન આ સત્સંગથી વશ થઈ જાય છે, તો સત્સંગમાં એવી કઈ તાકાત છે અને એ સત્સંગ કહેવાય કોને? આ બે પ્રશ્ન ઉઠા આપણા હૃદયમાં. તો મહારાજે સત્સંગ કોને કહેવાય એનું સ્પષ્ટીકરણ કર્યું. મહારાજ કે જેને ભગવાનના સંતને વિશે આત્મબુદ્ધિ વર્તે છે એનું નામ સત્સંગ છે. ભગવાનના ખરેખરા સંતની સાથે આત્મબુદ્ધિ વર્તે છે. આત્મબુદ્ધિ એટલે શું? જેવો પોતાને પોતાનો આત્મા વાલો છે એટલા જ ભગવાનના સાધુ વાલા થઈ જાય, એનું નામ મહારાજ કે સત્સંગ છે. લો, અને એવી જ્યારે આત્મબુદ્ધિ થાય છે ત્યારે મહારાજ કે જીવને કશું જ કરવાનું બાકી રહેતું નથી. આપણા મનમાં એમ સંકલ્પ થાય કે એવા સંતના લક્ષણ શું છે, તો મહારાજે સત્સંગ જીવનમાં એ લક્ષણ બતાવ્યા છે. જે વખતે માતા ભક્તિદેવીને ભગવાન ઘનશ્યામે કહ્યું કે માં, જે દિવસે મારા એકાંતિક જે સંત છે એની સાથે જીવાત્માને હેત થાય છે ત્યારે સતામ પ્રસંગે ન સ્વધર્મ જ્ઞાન વૈરાગ્ય યુજો માત્મ તયા, સ્વધર્મ જ્ઞાન વૈરાગ્ય યુજો ભક્તિ તદાપતયા, જ્યારે મારા એકાંતિક સંતની સાથે હેત બંધાય છે ત્યારે ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિ ઉદય થાય છે. માતા ભક્તિએ તરત પ્રશ્ન કર્યો, એ કૃપાળુ હરેર મહાત્મયમ બુદ્ધ્યાદ્યા સ્વધર્મ દ્યંગ સંયુતા ભક્તિ પ્રાપ્ત યતસ્તેષામ બૃહી લક્ષ્મણી મે સતામ. આપ મને જે સાધુ પુરુષના પ્રસંગ થકી ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિ ઉદય થાય એવા સંતના લક્ષણ કહો, ત્યારે બાલપ્રભુ ઘનશ્યામે બધા જ લક્ષણ કીધા છે. સાધુ પુરુષના લક્ષણો શાસ્ત્રમાં લખ્યા હોય છે, એવા લક્ષણ યુક્ત જે સંત છે એની સાથે આત્મબુદ્ધિ થઈ જાય, દેહબુદ્ધિ ની આત્મબુદ્ધિ. જેટલો પોતાને પોતાનો આત્મા વાલો છે એટલા જ સાધુ વાલા થઈ જાય. પોતાના જીવનની જેટલી વાત પોતાનો આત્મા જાણે છે એટલી જ વાત એ સંત પણ જાણતો, એટલો એની પાસે નિષ્કપટ થાય, ત્યારે આત્મબુદ્ધિ થઈ કહેવાય. જ્યારે આત્મબુદ્ધિ જીવને થાય છે ત્યારે એને ભગવાનના સાધુથી અધિક કાંઈ મનાતું નથી. પણ આત્મબુદ્ધિ થાય બહુ કઠણ છે. મહારાજ કે હું સત્સંગથી વશ થઈ જાઉં છું, અને સત્સંગ કોને કહેવાય? તો મહારાજ કે મહારાજ એકાંતિક સંત એની સાથે આત્મબુદ્ધિ થાય નામ સત્સંગ છે. તો સાધુની સાથે આત્મબુદ્ધિ થાય એમાં ભગવાન શું કામ વશ થઈ જતા છે? આપણે એક પ્રશ્ન ઉઠે એમ, ભગવાન સાથે આત્મબુદ્ધિ થાય ને ભગવાન વશ થાય બરાબર છે, આત્મબુદ્ધિ સાધુની સાથે થાય છે અને વશ ભગવાન થાય છે. જેવી વાત મહારાજે મધ્યના સાતમા વચનામૃતમાં કરી કે મારા એકાંતિક સંત
એની જ્યારે મન કર્મ વચને કરીને સેવા કરે ત્યારે પોતાના જીવનના જે અયોગ્ય સ્વભાવ, જે કોઈ હિસાબે ટળેવા ન હોય એવા જે સ્વભાવ, મારા એકાંતિક સંતની જ્યારે સેવા કરે પછી એના ઉપર હું કૃપા દ્રષ્ટિ કરું છું અને એના તમામ અયોગ્ય સ્વભાવ ટળી જાય છે. સેવા સંતની કરે અને કૃપા દ્રષ્ટિ ભગવાન કરે, આવું બધું કેમ? તો એનું કારણ ભક્તજનો એ છે, ભગવાનના જે એકાંતિક સાધુ છે એમાં જ્યારે હેત થાય ત્યારે એના વચનની હા પડે છે, એના વચન મનાય છે, અને ભગવાનના જે એકાંતિક સંત છે મુમુક્ષને ભગવાન સિવાય બીજું કાંઈ દેખાડતા જ નથી. હેત ભગવાનમાં જ કરાવે, પ્રીત ભગવાનમાં જ કરાવે અને જીવને ભગવાનમાં જોડી દે છે. કારણ કે ભગવાનના જે સાધુ છે ભગવાનના વહાલા દીકરા છે. સાધુ મમ હૃદય, મારે જે સાધુ તો મારું હૃદય છે. જેવી રીતે પોતાનો દીકરો હોય ને કયાગ્રો હોય અને પિતાની સંપૂર્ણ આજ્ઞા પાળતો હોય તો કોઈ કાર્ય એને સોંપ્યું હોય અથવા તો કાંઈ લેણ દેણ હોય તો આપણે કોઈકને કહી દઈએ કે તમે આને આપી દેજો ને એટલે મને મળી ગયું. પણ કયા દીકરા ઉપર ભાર મૂકે, કયા દીકરા ઉપર વિશ્વાસ મૂકે, તો સંપૂર્ણ પિતાની અનુવૃત્તિમાં આજ્ઞામાં રહેતો હોય એવા દીકરાની ઉપર ભાર મૂકે ને કોઈને એમ કે આને તમે તમારે 10,000 પાઉન્ડ આપવાના, આને આપી દેજો,